વેલકમ ટુ સોલ સાયન્સ ક્લાસ. આપણે ક્લાસ શરૂ કરીએ છીએ મંગલાચરણ માટે. બધા હાથ જોડી લે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. જો પાર્લા પાઠશાળાના અંતર્ગત આપણે જે સોલ સાયન્સનો ક્લાસ ચાલી રહ્યો છે એમાં આપણે કર્મના સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે. કર્મના સ્વરૂપમાં આપણે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ન કર્મની ચર્ચા જયતીબેન લઈ રહ્યા છે. આજે જયતીબેન ક્લાસ લઈ નથી શકતા એટલે આજે આપણે એક સ્પેશિયલ ટોપિક ભણવાના છે. પણ ધીસ સ્પેશિયલ ટોપિક ઇઝ કો રિલેટેડ વિથ વોટ યુઆર સ્ટડીંગ. પણ આપણે એને થોડુંક સાયન્ટિફિક એંગલથી અને થોડુંક એને ફંડામેન્ટલ આસ્પેક્ટ્સથી આપણે જોશું, સમજવાની કોશિશ કરશું. સી, કર્મના આપણે ત્રણ પ્રકાર જોયા, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ન કર્મ. એમાં આપણે એ પણ જોયું કે દ્રવ્યકર્મ ઇઝ એકચ્યુઅલી પૂતગલ પરમાણુઓ, રાઈટ? એવા પૂતગલ પરમાણુઓ જેને કારમાણ વર્ગણા કહેવાય છે અને તે કારમાણ વર્ગણા જીવના ભાવોનું નિમિત્ત પામીને જીવ સાથે જોડાઈ જાય છે. એટલે ઓન વન સાઈડ જીવ ઇઝ ડુઈંગ સમ ભાવ, જીવના કંઈક તો ભાવ થાય છે, બરાબર? અને એ ભાવોને કારણે એટલે કોઇન્સિડેન્ટલી એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એ કર્મ આવીને જીવ સાથે બંધાય છે. ટુ થિંગ્સ આર હેપનિંગ એટ ધ સેમ ટાઈમ એટલે એમ કહેવાય આને કારણે આ થયું. એકચ્યુઅલી કોઈને કારણે કંઈ થયું નથી, એ બોથ આર હેપનિંગ ઇન્ડિપેન્ડન્ટલી, જીવના ભાવો થવા અને કર્મનું જોડાવું. પણ બીકોઝ દે આર હેપનિંગ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ એકનો બીજા પર આરોપ આપવામાં આવે છે, રાઈટ? હવે આ જે દ્રવ્યકર્મ જે બંધાય છે એ દ્રવ્યકર્મના બે પ્રકાર આપણે જોયા. કયા બે પ્રકાર જોયા? ઘાતી કર્મ જોયા અને અઘાતી કર્મ જોયા, બરાબર? આ ચર્ચા બધી થઈ ગઈ છે. આઈ એમ જસ્ટ ટેકિંગ અ સ્મોલ રિવિઝન અને ધેન વી વિલ ગેટ ઇન ટુ ધ ટોપિક. ઘાતી કર્મ કોને કીધા હતા? એવા કર્મ જે જીવના પરિણામોને ઘાતે છે. ફરીથી સી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. વિથ દેટ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ઇન યોર માઇન્ડ, આપણે બેઝિક એ સિદ્ધાંત તો એક્સેપ્ટ કરી જ લીધો છે. એના પછી એમ બોલવામાં આવે છે કે કર્મ જીવના પરિણામને ઘાતે છે અને એને ઘાતી કર્મ કહેવાય છે. એટલે એકચ્યુઅલી ઘાતતો નથી, પણ એ એવા કર્મ છે કે જેનો કો ઇન્સિડન્સ, જેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના પરિણામો સાથે જોવામાં આવે છે, કરેક્ટ? એટલે એને ઘાતી કર્મ કીધા. અઘાતી કર્મ કોને કીધા? એ એવા કર્મના પરમાણુઓ છે જેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના પરિણામ સાથે નથી પણ આજુબાજુના સંયોગો સાથે જોવામાં આવે છે, તો એને અઘાતી કર્મ કહેવામાં આવે છે. એટલે કે એ જીવના પરિણામોને ઘાતતા નથી. ખ્યાલ આવ્યો? હજી આગળ જોઈએ. આપણે ઘાતી કર્મ કયા કયા જોયા હતા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. જ્ઞાનાવરણીય કોને કહેવાય? જે જીવના જ્ઞાનને ઘાતે. દર્શનાવરણીય, જે જીવના દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, એક ગ્લિમ્સ ઇનિશિયલ મળે ને એને ઘાતે. મોહનીય એટલે જે જીવના શ્રદ્ધા, ટ્રસ્ટ, એક બિલીફ અને જીવના ચારિત્ર એટલે જે કંડક્ટ, જે આપણા પરિણામો નિરંતર થયા કરે છે, એ બેમાં વિપરીતતા લાવે છે, એક ડિલ્યુશન ઉભું કરે, એને મોહનીય કહેવાય છે. અને અંતરાય એટલે ઓબ્સ્ટેકલ્સ, જીવને કંઈક કરવું હોય તો એમાં ઓબ્સ્ટેકલ ઉભા કરે. આ બધા ચાર તો ઘાતી કર્મ છે. પછી ચાર અઘાતી કર્મ છે. કયા અઘાતી કર્મ છે? વેદનીય, આયુ, નામ અને ગોત્ર. વેદનીયને કારણે શું મળે છે? એના બે પ્રકાર, સાતા વેદનીય અને અસાતા વેદનીય. તો વેદનીય કર્મનો જ્યાં ઉદય હોય છે ત્યારે જીવને આજુબાજુના સંયોગો, જેવી રીતના કે આ શરીર, ઘર, મકાન, કપડાં આદિ સારા સારા મળે તો સાતા વેદનીય કહેવાય, અને ખરાબ ખરાબ મળે, શરીરમાં ઘણા રોગ હોય અથવા ઘર તૂટેલું ફૂટેલું હોય આદિને અસાતા વેદનીય કહેવાય. પછી આયુ, તો કોઈ પણ એક ભાવમાં, મનુષ્ય ભાવમાં જીવ કેટલો વખત રહે છે એટલે એને કેટલો વખત આ શરીર આદિના સંયોગો મળે છે એને આયુ કહેવાય. નામ કર્મ, આ શરીરની રચના, આઈ એમ મેલ, આઈ એમ ફિમેલ, આઈ એમ ધીસ ટોલ, આઈ એમ બ્લેક હેર, આઈ એમ વ્હાઈટ હેર, આ બધું જે કહેવાય છે નામ કર્મના ઉદયમાં મળે છે. અને ગોત્ર, ઊંચું ગોત્ર એટલે જેના ઊંચા પરિણામો હોય, શુભ પરિણામો હોય, જેને બીજાના દયાદાન, મદદ આદિ કરવાના ભાવ થતા હોય એને ઉચ્ચ ગોત્ર કહેવાય. અને જેના હીન પરિણામ હોય, જેના નીચેના કુળમાં જન્મ્યા હોય, કોઈ ગરીબના ઘરે, કોઈ એકદમ નોટ ગરીબ પણ બેગર હોય, એટલે એકદમ ક્રૂર જીવ હોય, ટેરરિસ્ટ આદિ હોય, એના પરિણામ એકદમ હીન હોય, હીન કામ કરતા હોય, એ બધાને નીચ ગોત્ર કહેવાય છે. બરાબર, આ તો જો આપણે સામાન્ય બેઝિક ચર્ચા કરી. મારે તો કર્મ ઉપર લઈ જવું છે, તો આપણે કર્મ કેટલા જોયા? બે જાતના કર્મના પરમાણુઓ જોયા. બરાબર, ઘાતી કર્મના પરમાણુઓ અને અઘાતી કર્મના પરમાણુઓ. હવે એના સિવાય આપણે કર્મમાં ત્રણ અવસ્થા જોઈ હતી, બંધ, સત્તા અને ઉદય. બંધ કોને કહેવાય? કે જીવના પરિણામોનું નિમિત્ત પામીને કર્મ આવે છે અને જીવ સાથે બંધાય છે. બરાબર, એ જીવ સાથે બંધાય છે તો થોડોક વખત, અમુક ટાઈમ પીરિયડ માટે એ કર્મ પરમાણુ જીવ સાથે રહે છે, એટલે કે એ જીવના જ્યાં જ્યાં પ્રદેશો છે ત્યાં ત્યાં તે કર્મ આવીને જોડાય છે અને એક ક્ષેત્રમાં જ રહે છે. સ્પેશિયલ કોર્ડિનેટ્સ, આકાશના એ જ ક્ષેત્રમાં કર્મ અને જીવ બેવ રહે છે, એને સત્તા કહેવાય છે. અને જ્યારે કર્મનો ટાઈમ પૂરો થાય, એનો જે ટાઈમ પીરિયડ છે એ પૂરો થઈ જાય, તો કર્મ ઉદયમાં આવે છે અને ખરી જાય છે. ખરી જાય છે એટલે જાણે નીચે જમીન પર પડી જાય એમ નહીં, એ જે જીવ અને જે આકાશના પ્રદેશમાં જીવ અને કર્મ એક સાથે હતા, હવે એક સાથેનો સંબંધ છૂટી જાય છે. તો જીવ કદાચ આગળ વધી જાય, કર્મ ત્યાં ને ત્યાં રહી જાય, કર્મ આગળ વધી જાય, જીવ ત્યાં ને ત્યાં રહી જાય, એમ કરીને કર્મ છૂટા પડી જાય છે, એને કહેવાય ઉદય. બરાબર છે, ઓકે. હવે આપણે બીજી ચાર આસ્પેક્ટ જોયા હતા. જ્યારે કર્મ બંધાય છે, બંધ થાય છે, તો બંધના ચાર પ્રકાર જોયા હતા. કયા ચાર પ્રકાર જોયા? પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. પ્રકૃતિ બંધ કોને કહેવાય? કે કયા કર્મ બંધાય છે, જ્ઞાનાવરણીય બંધાયા, દર્શનાવરણીય બંધાયા, કઈ જાતના પરમાણુ, એને પ્રકૃતિ કહેવાય. કઈ જાતના કર્મ બંધાયા એને પ્રકૃતિ બંધ કહેવાય. પ્રદેશ બંધ, પ્રદેશ એટલે કેટલી ક્વોન્ટિટીમાં બંધાયા, 100 પાર્ટિકલ્સ બંધાયા, 200, 1000, કેટલા પાર્ટિકલ્સ બંધાયા, ખ્યાલ આવે છે, એને પ્રદેશ બંધ કહેવાય. સ્થિતિ બંધ એટલે આજે બંધાઈ ગયા છે એ કેટલો વખત જીવ સાથે રહેશે એને સ્થિતિ બંધ કહેવાય. જ્યારે બંધાય ને કર્મ ત્યારે જ ડિસાઇડ થઈ જાય કે કેટલો વખત જીવ સાથે રહેશે એને સ્થિતિ બંધ કહેવાય છે. અને અનુભાગ બંધ કે જ્યારે બંધાયા ત્યારે જ નક્કી થઈ જાય કે જ્યારે ઉદયમાં આવશે ત્યારે એનું ફ્રૂટ, એનું ફળ કેવું જીવને મળશે, ખ્યાલ આવે છે કે નહીં, તો એને અનુભાગ બંધ કહેવાય છે. તો જો આપણે આ અનુભાગ ઉપર આજે ચર્ચા કરવી છે, અમે થોડુંક આખું બેઝ બાંધીને એક રિવિઝન કર્યું, આપણને 10-1 મિનિટ થઈ રિવિઝન માટે, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કમ ટુ ધીસ પોઈન્ટ, કે જે આપણે કર્મની સ્ટ્રેન્થ કહીએ છીએ, કર્મનો અનુભાગ કહીએ છીએ, એના ફળની શક્તિ કહીએ છીએ, તો એ શક્તિનું મેઝરમેન્ટ અને એનું ફંડામેન્ટલ લોજિક શું, ખ્યાલ આવે છે કે નહીં? જો હવે આના ઉપર આપણે જરાક આગળ વધીએ, જરાક ઊંડા વધીએ. જો આ ચર્ચા થોડીક સાયન્ટિફિક છે, થોડીક મેથેમેટિકલ છે, પણ બહુ ફંડામેન્ટલ, બહુ બેઝિક ચર્ચા છે, એટલે તમને આ જાણીને પણ મજા આવશે. જો આ જૈન સિદ્ધાંત પ્રવેશિકાની બુક છે, એનો સેકન્ડ અધ્યાય પેજ નંબર 62 અને આપણે ક્વેશ્ચન નંબર 271 થી લઈએ છીએ. જો સમજવાની કોશિશ કરજો, જેવી રીતે ટાઈમ મેજર કરીએ ને આપણે, ટાઈમ તો ટાઈમ કેવી રીતના મેજર થાય? તો આપણે ઘડિયાળ આપણી પાસે હોય, વોચ હોય, એ વોચથી આપણે ટાઈમ જોઈએ છે. તો આપણને વોચમાં શું દેખાય? કલાક દેખાય, મિનિટ દેખાય, સેકન્ડ દેખાય, બરાબર. હવે આપણે અત્યારના જે આ મનુષ્ય ભાવમાં છે તો આપણું જ્ઞાન એટલું સ્થૂળ છે, સ્થૂળ એટલે આપણું કોર્સ નોલેજ છે, કે આપણે એક સેકન્ડથી જેવું જાણી શકતા નથી. ઇટ ઇઝ ટુ ફાસ્ટ ફોર અસ અધરવાઇઝ. જેવી રીતના મિલી સેકન્ડ્સ પણ છે, માઇક્રો સેકન્ડ પણ છે ને, એ બધા યુનિટ આવે છે, પણ દેટ ઇઝ ટુ ફાઇન ફોર હ્યુમન માઇન્ડ ટુ રેકગ્નાઇઝ. એટલે આપણે એટલું ફાઇન જાણતા નથી, આપણે તો સેકન્ડ્સમાં જાણીએ છીએ, બરાબર. અને ઓન ધ કોર્સર સાઇડ આવર્સ ઇઝ મોર દેન ઇનફ, પછી ડેઝ ને ઇટ બીકમ્સ ટુ લોંગ, કરેક્ટ. એટલે વોચમાં એની જરૂરત નથી. ધેન વી કીપ ટ્રેક ઓફ ડેઝ, મંથ્સ અને યર સેપરેટલી બાય અ કેલેન્ડર. તો જો જેવી રીતના ટાઈમનું મિનિમમ આપણે એક સેકન્ડ જાણીએ છીએ, પણ વોટ ઇઝ ધ ફંડામેન્ટલ મિનિમમ ઓફ ટાઈમ? ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ ઇઝ કોલ્ડ સમય. અને એક સેકન્ડમાં અસંખ્યાત સમય આવી જાય છે. અસંખ્યાત એટલે કેટલા? એટલો મોટો નંબર છે, એટલો મોટો નંબર છે દેટ યુ કાન્ટ કાઉન્ટ, એટલે એને અસંખ્યાત કહેવાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સી, વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ધોઝ મેથેમેટિક્સ યેટ, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ અ સેન્સ કે ટાઈમનો સ્મોલેસ્ટ યુનિટ ઇઝ સમય, અને ઇટ્સ અ વેરી વેરી સ્મોલ ફ્રેક્શન ઓફ ટાઈમ. ખ્યાલ આવ્યો કે નહીં? સિમિલરલી, જે આકાશ છે ને, સ્પેસ, એ સ્પેસનો સ્મોલેસ્ટ યુનિટ શું? આપણે મેઝરમેન્ટ શેમાં કરીએ છીએ? આપણે મેઝરમેન્ટ કાં તો મીટર્સમાં કરીએ, કિલોમીટર્સમાં કરીએ, અથવા બ્રિટિશ યુનિટ લઈએ તો ઇંચ, ફીટ. ખ્યાલ આવે છે કે નહીં? આપણે એમાં મેઝરમેન્ટ કરીએ છીએ. સોરી, અમેરિકન યુનિટ ઇઝ ઇંચ અને ફીટ, બ્રિટિશ યુનિટ ઇઝ મીટર્સ, કિલોમીટર્સ આદિ. પણ વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ? આપણે જે ઓલું સ્કૂલમાં સ્કેલ ને બધું લેતા હતા ને, તો એમાં સ્મોલેસ્ટ યુનિટ શું આવતું હતું? 1 મિલીમીટર. એટલું જ આપણે જાણી શકીએ છીએ, કેમકે આંખેથી એટલું જોઈ શકાય છે. એનાથી ઝીણી વસ્તુઓ પણ છે, 1 માઇક્રોમીટર પણ છે, નેનોમીટર પણ છે, એંગસ્ટ્રોમ્સ આદિ બધા યુનિટ છે, પણ દેટ વી કાન્ટ સી, બીકોઝ આપણું જ્ઞાન ઇઝ અ લિટલ કોર્સ જ્ઞાન. આપણું જ્ઞાન ઇઝ નોટ દેટ ફાઇન. પણ વોટ ઇઝ ધી એબ્સોલ્યુટ સ્મોલેસ્ટ યુનિટ ઓફ સ્પેસ? ધી એબ્સોલ્યુટ સ્મોલેસ્ટ યુનિટ ઓફ સ્પેસ ઇઝ કોલ્ડ 1 પ્રદેશ. આ 1 પ્રદેશ ઇઝ સો ફાઇન, સો ફાઇન કે 1 નેનોમીટર કે 1 એંગસ્ટ્રોમ પણ કહીએ તો એમાં અસંખ્યાત પ્રદેશો આવી જાય છે. ખ્યાલ આવે છે ને? ઇટ ઇઝ અ વેરી 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 ફાઇન યુનિટ. આપણે એના ડાયમેન્શનને કેલ્ક્યુલેશનમાં નથી જવું, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ ગીવ યુ અ સેન્સ કે આકાશનો નાનામાં નાનો પોર્શન, નાનામાં નાનું ફ્રેક્શન ઓર મેઝરમેન્ટ યુનિટ ઇઝ કોલ્ડ પ્રદેશ, રાઈટ. અને ઇટ ઇઝ અ વેરી વેરી સ્મોલ યુનિટ ઓફ સ્પેસ. વાય એમ આઈ સેઇંગ ઓલ ઓફ ધીસ? ફોર ટાઈમ અને સ્પેસ. આપણા ટાઈમ અને સ્પેસના સ્મોલેસ્ટ યુનિટની ચર્ચા શું કામ કરી રહ્યા છે? કેમકે આપણે આ ચર્ચા પરથી પરિણામો પર જવું છે, આ કર્મ ઉપર જવું છે. ખ્યાલ આવે છે કે નહીં? કે કર્મનું કોરિલેશન કોની સાથે? મેં તમને કહ્યું ને, અનુભાગ એટલે શક્તિ, એ શક્તિનું કોરિલેશન આપણે કરવું છે. તો જો હવે ઈ કોરિલેશન કરીએ, જેવી રીતના ટાઈમ અને સ્પેસ, દે આર ક્વોન્ટિટેટિવ વસ્તુઓ, કરેક્ટ. યુ કેન મેજર ટાઈમ, યુ કેન મેજર સ્પેસ, અને હાઉ વિલ યુ મેજર ઇટ? યુ હેવ સર્ટન યુનિટ ઓફ મેઝરમેન્ટ્સ, અને ધોઝ યુનિટ ઓફ મેઝરમેન્ટ્સ આર કમિંગ ફ્રોમ સમ ફંડામેન્ટલ યુનિટ વિચ ઇઝ સમય અને પ્રદેશ, રાઈટ. કોઈ પણ વસ્તુને મેજર કરવા માટે દેર હેઝ ટુ બી અ રેફરન્સ, અને દેટ રેફરન્સ ઇઝ દેટ ફંડામેન્ટલ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ, સમય. અને ફંડામેન્ટલ સ્મોલેસ્ટ યુનિટ ઓફ સ્પેસ કોલ્ડ પ્રદેશ. બટ વોટ ઇઝ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ ભાવ? ખ્યાલ આવે છે કે નહીં? આ જીવના પરિણામ થાય છે ને, દર સમયે જીવના પરિણામ થાય છે, એ પરિણામોનું મેઝરમેન્ટ કેવી રીતના કરવું? જેવી રીતના સમજો કે મને કોઈ આપણા ઇમોશન જોયે ને, મને ગુસ્સો આવી ગયો, એ ગુસ્સાનું મેઝરમેન્ટ કેવી રીતના કરવું? આપણે ક્વોલિટેટિવલી તો આપણે કહીએ કે અરે કેટલો ગુસ્સો આવ્યો, એને તો બહુ ગુસ્સો આવી ગયો, પણ બહુનું મેઝરમેન્ટ શું? આઈ હોપ યુ ગેટિંગ માય પોઈન્ટ. જીવના જેટલા જેટલા પરિણામ છે, જેવી રીતના કે જ્ઞાન, બરાબર, જીવનું જ્ઞાન, તો આપણે શું કીધું, જ્ઞાનાવરણ કર્મ જીવના જ્ઞાનને ઘાતે છે. પણ હાઉ ડુ યુ મેઝર ઇટ કે કેટલું જ્ઞાન ઘાતાયું, ઘાત્યું અને કેટલું જ્ઞાન બાકી છે? દેર હેઝ ટુ બી અ મેઝરમેન્ટ ઓફ જીવનો ભાવ, દેર હેઝ ટુ બી અ મેઝરમેન્ટ ઓફ જીવનું જ્ઞાન. સિમિલરલી મોહનીય, તો જીવના રાગ દ્વેષના ભાવ પ્રગટ થયા. આપણે શું કહીએ છીએ, કર્મનો અનુભાગ, જીવના જ્ઞાનાવરણ કર્મનો એટલો અનુભાગ હતો કે જીવનું એટલું જ્ઞાન ઘટાયું, એટલું જ્ઞાન ઘાત્યું. પણ હાઉ ડુ યુ મેઝર ધીઝ યુનિટ્સ, રાઈટ? ધેટ્સ વેર આઈ વોન્ટ ટુ ગેટ ટુડે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન. તો જીવના પરિણામોનું જે મેઝર કરવાનું યુનિટ છે ને, એને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. જે મેં તમારી સામે ક્વેશ્ચન રાખ્યો છે ને, એ જો આપણે ક્વેશ્ચન વાંચીએ, અવિભાગ પ્રતિચ્છેદ કોને કહે છે? ઉત્તર, આન્સર, શક્તિના અવિભાગી અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. એટલે જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે. અગેન, લેટ્સ કોરિલેટ વિથ ટાઈમ અને સ્પેસ. જે ટાઈમ છે, ટાઈમનો યુનિટ ઇઝ ફોર એક્ઝામ્પલ સેકન્ડ. તો સેકન્ડ કેવી રીતના બની? કે 1000 મિલી સેકન્ડથી એક સેકન્ડ બની, રાઈટ? મિલી સેકન્ડ છે, કેવી રીતના બની? તો 1000 માઇક્રો સેકન્ડથી એક મિલી સેકન્ડ બની. દેટ વે યુ કેન કીપ ગોઈંગ સ્મોલર સ્મોલર સ્મોલર, રાઈટ? મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ આદિ આદિ. પણ એટ સમ પોઈન્ટ યુ હેવ ટુ હિટ અ બોટમ લાઈન, ને? કે વોટ ઇઝ ધેટ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ? એને આપણે ડિફાઈન કર્યો એઝ સમય. તો ઈ એક સમય, ઈ એક એવો યુનિટ છે વિચ ઇઝ અ ફંડામેન્ટલ યુનિટ ઓફ ટાઈમ, વિચ કેનોટ બી ડિવાઈડેડ એની ફર્ધર ઇન ટુ સ્મોલર યુનિટ્સ. ખ્યાલ આવે છે ને? જેનો બીજો ભાગ ન થઈ શકે એવા કાળના મેઝરમેન્ટને સમય કહે છે. ખ્યાલ આવ્યો? સિમિલરલી, લેટ્સ કમ ઇન સ્પેસ. એક મિલીમીટર ઇઝ મેડ અપ ઓફ 1000 માઇક્રોમીટર, 1 માઇક્રોમીટર ઇઝ મેડ અપ 1000 નેનોમીટર્સ, અને સો ઓન, 1 પીકોમીટર, 1 ફેમ્ટોમીટર આદિ આદિ. ખ્યાલ આવે છે કે નહીં? પણ ધેર હેઝ ટુ બી અ સ્મોલેસ્ટ યુનિટ ઓફ સ્પેસ વિચ કેનોટ બી ડિવાઈડેડ એની ફર્ધર. કેમ કે એટલો સ્મોલ થઈ ગયો હવે, કેમ કે એના પછી હવે બાયફર્કેટ ફર્ધર થઈ શકતું નથી. તો એને પ્રદેશ કહેવાય છે. આકાશનો એવો નાનામાં નાનો અંશ કે જે હવે ફર્ધર ડિવાઈડ ન થઈ શકે તેને પ્રદેશ કહે છે. ખ્યાલ આવ્યું ને? બસ એવી જ રીતે આ જીવના ભાવો, એ જીવના ભાવો, એનો નાનામાં નાનો અંશ કે જે હવે ફર્ધર ડિવાઈડ ન થઈ શકે એને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. ખ્યાલ આવે છે ને? જો આ વર્ડને જરાક સમજી લઈએ, અવિભાગ એટલે શું? જેના હવે વિભાગ ન થઈ શકે, અવિભાગ, અને પ્રતિચ્છેદ, હવે જેનો છેદ ન થઈ શકે. ખ્યાલ આવે છે? જીવની શક્તિ, જીવની શક્તિ કઈ છે? કોઈ પણ લો, આપણે સમજો જીવના જ્ઞાનની શક્તિ લઈએ, અથવા જીવના ચારિત્રના રાગદ્વેષના પરિણામની શક્તિ, જીવની શ્રદ્ધા માન્યતાની શક્તિ, જીવનું વીર્ય, આપણે જે પુરુષાર્થ કરીએ છીએ ને, એફર્ટ્સ જે જીવ કરે છે, એ એફર્ટ્સની શક્તિ બધાની શક્તિ છે કે નહીં? તો એ કેટલી શક્તિથી મેં એફર્ટ કરી, આપણે કહીએ ને કે એણે તો બહુ મહેનત કરી સેના માટે, જેવી રીતના કોઈ છોકરાની એક્ઝામ હોય, સ્કૂલની એક્ઝામ હોય સપોઝ, તો એણે બહુ મહેનત કરી. હવે હાઉ ડુ યુ ડિફાઈન બહુ મહેનત? બહુ ઇઝ અ વેરી ક્વોલિટેટિવ વર્ડ, રાઈટ? સો જનરલી પીપલ ડિફાઈન ઇન નંબર ઓફ આવર્સ, કે એણે આટલા ચાર ચાર પાંચ પાંચ કલાક, દસ દસ કલાક ભણીને મહેનત કરી. ખ્યાલ આવે છે કે નહીં? પણ વોટ ઇફ યુ હેવ ટુ ડિફાઈન શક્તિ ઇન શક્તિનો યુનિટ, નોટ ઇન ટાઈમનો યુનિટ, તો દેટ યુનિટ ઇઝ કોલ્ડ અવિભાગ પ્રતિ છે. લેટ્સ ટેક જીવનું જ્ઞાન, કેમ કે ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ એપેરન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જે રીતના સમજો, આપણે બધા મનુષ્ય છે, પણ આપણા બધા મનુષ્યમાં કોઈ છોકરો વધારે ઇન્ટેલિજન્ટ હોય, છોકરો કે છોકરી, રાઈટ? કોઈ વધારે ઇન્ટેલિજન્ટ હોય છે અને કોઈ ઓછું ઇન્ટેલિજન્ટ હોય, કોઈ જરાક ડબ્બા જેવું હોય. હવે આપણે એને મેજર કેવી રીતના કરીએ? ઇન ટુડેઝ વર્લ્ડ વોટ વી સે ઇઝ કે જેને સ્કૂલની એક્ઝામમાં વધારે પર્સન્ટેજ આવ્યા એ વધારે ઇન્ટેલિજન્ટ, અને જેને ઓછા પર્સન્ટ આવ્યા એ ઓછું ઇન્ટેલિજન્ટ. ખ્યાલ આવે છે ને? અને ધેન યુ સી ઇન રિયલ લાઈફ કે જે ડ્રોપ આઉટ્સ હોય ને, દે આર ઓનલી મિલિયનર્સ, અને જે બહુ ભણેલા હોય દે ડોન્ટ ડુ એનીથિંગ, રાઈટ? સો જસ્ટ જોકિંગ, લાઇટર મુમેન્ટ, પણ કીપ ઇટ અસાઇડ. જીવના જ્ઞાનની જે શક્તિ છે એ આપણને જોવામાં આવે છે કે મનુષ્ય જેટલા છે એમાં જ્ઞાનનું વેરિએશન જોવામાં આવે છે. અમુક મનુષ્યને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે અને અમુક મનુષ્યને જ્ઞાનનો ઉઘાડ બહુ વધારે છે. સમ પીપલ આર વેરી વેરી શાર્પ અને સમ પીપલ આર નોટ સો શાર્પ, રાઈટ? જેવી રીતના આપણે ધાર્મિક એક્ઝામ્પલ લઈએ તો શ્રીમદ રાજચંદ્રજી હતા, હી વોઝ અલ્ટ્રા શાર્પ. એમના જ્ઞાનની શક્તિ બહુ જ જોરદાર હતી. હા, તમે એમનું જે શતાવધાન, એની શતાવધાનની સ્ટોરી તમે સાંભળી હશે કે એક સાથે 100 એક્ટ એ એક સાથે કરી શકે. 100 એક્ટ એક સાથે કરી શકે એટલે શું? કે સમજો આપણી સાથે ચેસ રમતા હોય તો મારી સાથે ચેસ રમે, એક મૂવ કરે, ધેન હી મૂવ્સ ટુ ધ નેક્સ્ટ ટાસ્ક. ઇન નેક્સ્ટ ટાસ્કમાં હી ઇઝ ટોકિંગ ટુ સમબડી અબાઉટ એની પર્ટિક્યુલર ટોપિક, લેટ સે કોરોના વાયરસ. ધેન હી વિલ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ટાસ્ક, અને ધેન હી વિલ ડુ કોઈ સપોઝ મેથેમેટિક્સનો કોઈ સમ કરતા હોય. ધેન હી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ટાસ્ક, લેટ સે હી ઇઝ સિંગિંગ સમ ભક્તિ. તો આઉટ ઓફ 10 સ્ટાન્ઝા હી વિલ સિંગ 1 સ્ટાન્ઝા, રાઈટ? હી વિલ ડુ 100 સચ થિંગ્સ અને ધેન કમ બેક ટુ ધ ફર્સ્ટ, કે મારી સાથે ચેસ રમતા હતા ને, ધેન હી વિલ એક્ઝેક્ટલી ડુ ધ નેક્સ્ટ મૂવ ઓફ વોટ હી હેડ ડન બિફોર. એટલે હી વુડ રિમેમ્બર એક્ઝેક્ટલી વોટ હી હેડ ડન બિફોર અને વોટ વોઝ હિઝ થોટ પ્રોસેસ. ધેન હી વિલ મૂવ ટુ ધ સેકન્ડ ટાસ્ક, અને સેકન્ડ ટાસ્કમાં પણ હી વિલ ગો ટુ દેટ કન્વર્ઝેશન, અને જે કન્વર્ઝેશનમાં જ્યાં સ્ટોપ કર્યું એનાથી આગળનું કન્વર્ઝેશન કરે. પછી થર્ડ ટાસ્કમાં મેથેમેટિક્સનો પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય તો એ જ્યાં સુધી કર્યો એનાથી આગળ ન કરે. ખ્યાલ આવે છે કે નહીં? હી વોઝ ધેટ શાર્પ. અને એની સામે કોઈ બીજા વ્યક્તિ હોય તો એ બીજા વ્યક્તિને તો શું, તમે આપણે ઘણા બધા રસ્તામાં કે ગરીબ કેવી રીતના, કે આપણી સ્કૂલમાં કેવી રીતના જોયા હોય ને, કે જેને આપણે એક સિમ્પલ 2+2=4 કહીએ તો ભાઈ એને યાદ ન રહે, કેમ કે એની જ્ઞાનની શક્તિ એટલી નથી, રાઈટ? સો આઈ વોન્ટ ટુ લીડ વિથ ઓલ ઓફ ધીઝ એક્ઝામ્પલ્સ ટુ કે જ્ઞાનની શક્તિ કેવી રીતના મેજર કરવી. વી કેન ક્વોલિટેટિવલી સે કે જ્ઞાન ઘણું છે કે જ્ઞાન ઓછું છે, પણ નાવ લેટ્સ બ્રોડન અવર હોરાઇઝન, રાઈટ? ખાલી હ્યુમન્સ નહીં લઈએ, આપણે એનિમલ્સ પણ લઈ લઈએ સાથે. જે બધા અમુક એનિમલ્સ હોય ને, જેવી રીતના ડોગ છે, તો ડોગ હેઝ અ વેરી વેરી સ્ટ્રોંગ સેન્સ ઓફ સ્મેલ. જે બધા ટ્રેન્ડ પોલીસના બધા ટ્રેન્ડ ડોગ્સ હોય ને, દે કેન સ્મેલ અને દે કેન આઇડેન્ટિફાય કે ક્યાં બોમ્બ છે, કે ક્યાં દે કેન સ્મેલ અને દે રિમેમ્બર ધોઝ કાઇન્ડ ઓફ ઓડર, વેર એઝ હ્યુમન્સ કાન ડુ ધેટ વેલ. જે અમુક એનિમલ્સ હોય ને, દે ઇવન હિયર અમુક જે અલ્ટ્રાસોનિક અથવા તો એવા સાઉન્ડ વિચ વી કેનોટ હિયર એઝ હ્યુમન્સ, રાઈટ? સો દે હેવ ધોઝ કાઇન્ડ ઓફ જ્ઞાનની શક્તિ. હવે ઇફ યુ ગો ફર્ધર ડાઉન, જેવી રીતના મોસ્કીટો છે, એન્ટ છે, એ લોકોને કેવી રીતના ખબર પડે એન્ટને કે ક્યાં શુગર પડેલી છે અથવા ક્યાં એનું ખાવાનું પડેલું છે? અને વિથ ધ સ્મેલ દે રીચ દેર. એન્ટ છે ને ત્રણ ઇન્દ્રિય જીવ છે, એટલે સ્પર્શ, રસ અને ગંધ, એને ત્રણ જ સેન્સ હોય. એન્ટ ને આંખ ન હોય તો હાઉ ડુ દે નો કે ક્યાં ફૂડ પાર્ટિકલ પડેલું છે અને એને ત્યાં શોધીને પહોંચી જ જાય છે. ખ્યાલ આવે? આપણા ઘરમાં જરાક થોડીક સાકર કે કઈ ઢોળાઈ ગયું હોય તો ડેફિનેટલી વિધિન સમ પીરિયડ ઓફ ટાઈમ એન્ટ ત્યાં પહોંચી જ જાય. કેવી રીતના પહોંચે છે? કેમ કે એનામાં એ જાતના જ્ઞાનની શક્તિ છે. ખ્યાલ આવે છે? નાવ ઇફ યુ ગો ફર્ધર ડાઉન, તો જે બેક્ટેરિયા ને વાયરસીસ હોય, એ બેક્ટેરિયા ને વાયરસીસને પણ જે એનું જ એ જાતનું ફંક્શન હોય, એને એ જાતનું ફંક્શન કરે જ છે ને. જેવી રીતના સપોઝ આપણે ઈ કોલાઈ બેક્ટેરિયા હોય જે આપણે મિલ્કમાં નાખીએ તો એમાંથી દહીં બની જાય, એ જે કલ્ચર બેક્ટેરિયા હોય, તો એ બેક્ટેરિયાનું કામ શું? કે ભાઈ એને ખાવાનું ફૂડમાંથી જે પોતાનું ન્યુટ્રિયન્ટ હોય એ ખાય અને પછી દહીં જેવું બનાવે. તો એ પણ એ જાતનું કાર્ય કરે છે ને, તો એને એ જાતનું જ્ઞાન છે. બટ નાઉ ઇફ વી કમ્પેર, તો હ્યુમન્સ આર કન્સિડર્ડ એઝ અ સ્માર્ટર એનિમલ, કેમ કે હ્યુમન્સનું જ્ઞાન વધારે બ્રોડ છે, રાઈટ? એ બધી વસ્તુને વ્યવસ્થિત જાણીને, એનાલાઇઝ કરીને, એમાંથી સારું ને ખરાબ કન્ક્લુઝન કરીને કરી શકે છે. હવે જેવી રીતના એન્ટ છે, એ ખાલી ફૂડ પાર્ટિકલ જોઈને ત્યાં પહોંચી જાય છે, એને ખબર નથી કે એ ત્યાં જવું એના માટે સારું છે કે ખરાબ છે, રાઈટ? હવે પ્લેટફોર્મ પર આપણે એન્ટ્સ હોય અને ઘણા લોકો ધ્યાન ન આપે તો બિચારો એવો એક લૂસે અને બધી કીડીઓ મરી જાય કે નહીં? તો એ કીડીને પોતાનું સારું ખરાબ એનાલાઇઝ કરવાની શક્તિ નથી, પણ એનામાં એટલું જ્ઞાન છે કે અહીંયા ફૂડ પાર્ટિકલ છે અને મારે ત્યાં જવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે જ્ઞાનની ઘટતી ઘટતી શક્તિ છે ને, જ્ઞાનની શક્તિ એ બધા એનિમલ, ઇન્સેક્ટ, બેક્ટેરિયામાં બહુ ઓછી છે અને હ્યુમન્સમાં વધારે છે. હવે આપણા શાસ્ત્ર પ્રમાણે જો જોઈએ તો હ્યુમન્સમાં પણ જે અમુક મુનિરાજ હોય, જે અવધિ જ્ઞાની ને મનપર્યાય જ્ઞાની છે, એની આપણા કરતા, આપણા નોર્મલ હ્યુમન કરતા ઘણી વધારે શક્તિઓ જાણવાની. એના કરતા પણ જે ગણધર ભગવાન હોય, જે ગૌતમ ગણધર આવે છે ને, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી, એ ગૌતમ ગણધરની શક્તિ એનાથી પણ વધારે હોય. અને એના પછી મહાવીર ભગવાનની તો વાત જ શું કરવી, એ તો કેવળ જ્ઞાની પરમાત્મા છે. ત્રણ લોક, ત્રણ કાળની બધી જ વસ્તુ એક સાથે એક સમયમાં જાણી લે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એમના જ્ઞાનની શક્તિ કેટલી હશે? ખ્યાલ આવ્યો? હવે જો સાથે સાથે ઈ કોરિલેટ કરતા જાઓ કે જેટલી જીવની જ્ઞાનની શક્તિ વધારે છે, એટલું સામે કર્મની ઉદયની શક્તિ ઓછી છે. આઈ હોપ યુ ગેટિંગ માય પોઈન્ટ. જ્ઞાનાવરણી કર્મનો ઉદય ચાલે છે, તો જેટલો કર્મનો ઉદય એટલું જ્ઞાન ઢકાયેલું છે, અને જેટલો કર્મનો ઉદય નથી એટલું જ્ઞાન ઓપન છે. બરાબર? તો જે બધા તિર્યંશ છે, જે એનિમલ્સ છે, એને કર્મનો ઉદય વધારે છે એટલે એનું જ્ઞાન ઓછું છે. જે કમ્પેરેટિવલી હ્યુમન્સને કર્મ, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ઓછો છે. ઉદય એટલે અહીંયા અનુભાગ ઉદય કહું છું, એ સમજી લેજો જે સ્વાધ્યાય હોય. તો જે અનુભાગનો ઉદય છે એ હ્યુમન્સને ઓછો છે કમ્પેરેટિવલી, તો એનું જ્ઞાન વધારે ખીલેલું છે. જે મુનિરાજ અને ગણધર ભગવાન છે, એમને તો કર્મનો ઉદય હજી બહુ ઓછો છે, એટલે એમનું જ્ઞાન હજી વધારે ખીલેલું છે. ખ્યાલ આવ્યો? અને જે કેવડી ભગવાન, મહાવીર પરમાત્મા છે, એમને તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું ને, એટલે એને જ્ઞાનાવરણીય કર્મ છે જ નહીં, એને તો ઝીરો થઈ ગયા, એટલે કે એમને ઉદય ઝીરો છે, માટે એમને એટલું જ્ઞાન ખીલેલું છે. ખ્યાલ આવ્યો? સો વોટ આઈ વોન્ટ ટુ સે વિથ ઓલ ઓફ ધીઝ ઇઝ, તમે આખું જ્ઞાનાવરણીય કર્મની અથવા તો જીવની જ્ઞાનની શક્તિની, ઈધર વે, બટ દે આર ઇન્વર્સલી પ્રપોર્શનલ, રાઈટ? તમે એક આખી સ્કેલ ડ્રો કરો, મિનિમમ જ્ઞાન અને મેક્સિમમ જ્ઞાન, રાઈટ? મિનિમમ જ્ઞાન ઇઝ નિગોદનો જે જીવ હોય, જેને બહુ જ ઝીણું ઝીણું ઝીણું, જરાય જ્ઞાન ન હોય, ઓલમોસ્ટ ઝીરો જેવું, બટ સ્ટીલ નોટ ઝીરો, પણ વેરી વેરી સ્મોલ. તો એ નિગોદના જીવને મિનિમમ જ્ઞાન, અને એક બાજુ તમે કેવળ જ્ઞાની પરમાત્માને મૂકો, કેવળ જ્ઞાન, વેરી 100% જ્ઞાન, રાઈટ? સો દેર ઇઝ અ ગ્રેડેશન, દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન જ્ઞાનની શક્તિ. અને ઓન ધ ફ્લિપ સાઈડ, there is a decrease in જ્ઞાનાવરણીય કર્મની શક્તિ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ શક્તિને અવિભાગ પ્રતિચ્છેદથી માપવામાં આવે છે. જેવી રીતના ટાઈમનું સ્મોલેસ્ટ યુનિટ ઇઝ સમય, સ્પેસનું સ્મોલેસ્ટ યુનિટ ઇઝ પ્રદેશ, એવી રીતના આ શક્તિનું સ્મોલેસ્ટ યુનિટ ઇઝ અવિભાગ પ્રતિચ્છેદ. રાઈટ? એક જે મિનિમમ થી મેક્સિમમ સુધી જવું હોય તો એક 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 અવિભાગ પ્રતિચ્છેદથી આગળ વધતા વધતા તમે મિનિમમ થી મેક્સિમમ સુધી પહોંચી શકો. ખ્યાલ આવ્યો કે નહીં? ધ ઓનલી કેવિયાટ ઇઝ કે આ અવિભાગ પ્રતિચ્છેદ ઇઝ સો સ્મોલ કે જે મિનિમમ જ્ઞાનની શક્તિ છે ને એનું મેઝરમેન્ટ પણ અનંત અવિભાગ પ્રતિચ્છેદમાં થાય છે. There is never any જ્ઞાન which is 100 અવિભાગ પ્રતિચ્છેદ or 1000 અવિભાગ પ્રતિચ્છેદ. જેવી રીતના આપણે જોઈએ ને કે જેવી રીતના આપણું હ્યુમનની હાઈટ કેટલી, તો નાનકડું કિડ બોર્ન થાય એ કિડની પણ હાઈટ 1 ફીટ હોય છે, અથવા જે પણ 10-12 ઇંચ તો હોય ને. અને પછી મેક્સિમમ કેટલી હોઈ શકે? 6 ફૂટ 7 ફૂટ આદિ હોય છે. એવી રીતના જ્ઞાનની મિનિમમ શક્તિ કેટલી? તો મિનિમમ પણ અનંત. અને મેક્સિમમ કેટલી? મેક્સિમમ બી અનંતાનંત. તો મિનિમમ અનંત, મેક્સિમમ અનંતાનંત. એટલે અવિભાગ પ્રતિચ્છેદ ઇઝ સચ અ સ્મોલ યુનિટ કે એની શક્તિ અનંતમાં જ મેજર થાય છે. બટ ફોર નાવ યુ કેન ઇગ્નોર દેટ પાર્ટ. રાઈટ? આપણને અત્યાર સુધી ટેક હોમ શું છે કે જીવના ભાવોની શક્તિ, રાઈટ, એ અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. જેવી રીતના મેં જ્ઞાનનું એક્ઝામ્પલ આપ્યું, હવે સેમ વસ્તુ તમે ગુસ્સામાં લગાવો, ક્રોધમાં, અથવા ચોરીના પરિણામ, લોભના પરિણામ, આ બધા પરિણામમાં લગાવો. વાઇલ વી સે ઓલ ઓફ ધીઝ થિંગ્સ ક્વોલિટેટિવલી કે બહુ લોભી છે, ઓછો લોભી છે, હા, પણ હાઉ ડુ યુ ક્વોન્ટિફાઈ ઇટ ઇન અવિભાગ પ્રતિચ્છેદ? રાઈટ? લોભના પરિણામોની શક્તિ એટલે કે લોભના પરિણામ ઓછાથી વધારે સુધી એક એક કરીને વધવા, જીવના ક્રોધના પરિણામ બહુ મંદ ક્રોધી છે, બહુ તીવ્ર ક્રોધી છે, તો વચમાં એક એક કરીને પરિણામોનું વધવું એને અવિભાગ પ્રતિચ્છેદથી મપાય છે. રાઈટ? સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે એ સેમ વસ્તુ આપણે કર્મમાં લગાવીએ. જીવને જ્ઞાનાવરણ કર્મની શક્તિ કેટલી છે? તો સર્ટન અવિભાગ પ્રતિચ્છેદ એ એની શક્તિ છે. ખ્યાલ આવ્યો ને? સપોઝ એ સર્ટન ને આપણે એક્સ કહીએ, એક્સ વાય ઝેડ થી આપણે એને ઇન્ડિકેટ કરીએ, તો જીવના, સમજો, મારા જ્ઞાનાવરણ કર્મનો ઉદય કેટલો છે? તો એક્સ. તમારા જ્ઞાનાવરણ કર્મનો ઉદય કેટલો છે? સમજો વાય છે. રાઈટ? વાય કેન બી મોર દેન એક્સ ઓર વાય કેન બી લેસ દેન એક્સ. સમજાયું કે નહીં? પણ દરેક જીવના કર્મના ઉદયની, અનુભાગની શક્તિ ઇઝ મેઝર્ડ બાય અવિભાગ પ્રતિચ્છેદ. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે એને જો હવે આપણે એને કર્મ પરમાણુ પર લઈ જઈએ. જ્ઞાનાવરણ કર્મ પરમાણુ છે, એ કર્મ પરમાણુમાં જ્ઞાનને ઘાતવાની શક્તિ એક્સ છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે વિશ્વમાં કેટલા બધા જ્ઞાનાવરણના પરમાણુ હશે? આખા વિશ્વમાં જે કારમાણ વર્ગણા કહેવાય ને, કારમાણ વર્ગણા શું છે? એક કર્મનું રો મટીરિયલ, એવું રો મટીરિયલ કે જેમાં જીવ જેવા અહીંયાથી ભાવ કરે તો એ રો મટીરિયલ આવીને જીવમાં કર્મ રૂપે બંધાઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? એવું રો મટીરિયલ કે જીવ અહીંયાથી ભાવ કરે અને એ આવીને જીવ સાથે બંધાઈ જાય, એને કારમાણ વર્ગણા કહેવાય છે. તો જેવી રીતના જીવમાં કર્મની અવિભાગ શક્તિ છે, એવી રીતના કારમાણ વર્ગણાની પણ એક શક્તિ હોય. ખ્યાલ આવે છે કે નહીં? જો હવે પૂદગલમાં આપણે અપ્લાય કરીએ, દરેક પૂદગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય ને, તો સપોઝ આપણે એનો વર્ણ ગુણ લઈએ પૂદગલ, વર્ણ એટલે કલર. તો સમજો કોઈ પૂદગલ બ્લેક કલરનું છે અને કોઈ પૂદગલ વ્હાઈટ કલરનું છે, તો બિટવીન બ્લેક અને વ્હાઈટ ધેર આર શેડ્સ ઓફ ગ્રે. કેટલા બધા શેડ્સ ઓફ ગ્રે હોઈ શકે કે નહીં? તો બિટવીન બ્લેક અને બિટવીન વ્હાઈટ देर आर एक एक अविभाग प्रतिच्छेद थी एटले एक एक शेड ऑफ व्हाइट वधता वधता इट गोज फ्रॉम ब्लैक टू वेरी डार्क ग्रे, डार्क ग्रे, माइल्ड डार्क ग्रे, वेरी माइल्ड डार्क ग्रे, वेरी वेरी माइल्ड डार्क ग्रे, जस्ट वन टिंज ऑफ ब्लेकनेस पण अदरवाइज व्हाइट अने देन व्हाइट. ख्याल आवे छे के नहीं? तो आज कलर नी पण ग्रेडेशन पुद्गल परमाणु ना वर्ण गुण नी शक्ति नु माप अविभाग प्रतिच्छेद मां मपाय छे. आ तमने ख्याल आव्यो हशे, राइट? तो जो एक एक पुद्गल परमाणु मां एनी पोतानी कंईक तो शक्ति होय के नहीं? दरेके दरेक पुद्गल परमाणु मां स्पर्श रस गंध वर्ण छे. तो दरेके दरेक पुद्गल परमाणु नी स्पर्श गुण नी कंईक शक्ति होय. जेवी रीतना स्पर्श मां स्मूथनेस छे अने रफनेस छे, तो स्मूथनेस अने रफनेस मांथी पण कोई एक पर्टिक्युलर एनो शेड हशे. व्हाइटनेस ने ब्लेकनेस छे अथवा कोई पण कलर छे ने आर वाई बी जे आपणे कहीए ने आ रेड येलो ग्रीन अने व्हाइट अने ब्लेक ए आखो जे एनो वेव स्पेक्ट्रम, तो एमांथी कोई पण एक शेड ऑफ कलर होय, कोई पण एक शेड ऑफ एनो स्मेल हशे, कोई पण एक शेड स्पर्श रस एनो टेस्ट हशे. ख्याल आव्यो के नहीं? तो पुद्गल परमाणु मां स्पर्श रस गंध वर्ण नी पण कोई शक्ति होवी એ સેમા મપાય છે કે અવિભાગ પ્રતિચ્છેદથી મપાય છે અને એનું પર્ટિક્યુલર કોઈક તો રેન્જ ઓફ કોઈક તો પર્ટિક્યુલર નોટ રેન્જ એની પર્ટિક્યુલર ટેસ્ટ એની પર્ટિક્યુલર સ્મેલ એની પર્ટિક્યુલર એનું ટચ આદિ એમાં હોય છે, રાઈટ? સો આઈ હોપ દેટ પાર્ટ ઇઝ ક્લિયર. એને અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય છે. હવે સમજો કે આખા વિશ્વમાં અનંતાનંત પુદ્ગલ પરમાણુ છે, બરાબર? હવે આપણે કલર પર જ એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, સો યુ વિલ બી એબલ ટુ કોરિલેટ વેરી વેરી વેલ. સમજો કે આખા વિશ્વમાં જે પુદ્ગલ પરમાણુ છે એને આપણે બે જ કલરમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી, પણ તમે એને પાછળથી વિઝ્યુઅલાઇઝ કરજો કે દેર કેન બી ઇન્ફાઇનાઇટ કલર્સ ઓફ શેડ, ઇન્ફાઇનાઇટ શેડ્સ ઓફ કલર, સોરી. હા, દેર કેન બી રેડનેસ, બ્લુનેસ, વ્હાઇટનેસ, બ્લેકનેસ, યલોનેસ આદિ આદિ. અત્યારે આપણે ખાલી ગ્રેનેસમાં ઇમેજિન કરીએ. તો આખા વિશ્વમાં અનંત પરમાણુ છે, એ અનંત પરમાણુમાંથી જેટલા ગ્રેના શેડ છે એટલા તમે કેટેગરીઝ બનાવો, રાઈટ? એટલા કેટેગરીઝ બનાવો. તો જે અનંતાનંત પુદ્ગલ પરમાણુ છે એમાંથી અનંત પુદ્ગલ તો ડાર્ક બ્લેક હશે, એકદમ 100% બ્લેક. અનંત પુદ્ગલ 100% વ્હાઇટ હશે. પછી અનંત પુદ્ગલો 1 શેડ ઓફ વ્હાઇટ હશે, અનંત પુદ્ગલ 2 શેડ્સ ઓફ વ્હાઇટ, 3 શેડ્સ ઓફ વ્હાઇટ, એમએમએમએમ જે ગ્રે ના બધા શેડ્સ છે એમાં પણ અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ હશે કે નહીં, રાઈટ? જેવી રીતના આખા વર્લ્ડમાં જેટલા પરમાણુઓ છે એ બધા પરમાણુઓને તમે વ્હાઇટ અને ગ્રેના શેડમાં અઝ્યુમ કરી લો અને એને ક્લાસિફાય કરવા જઈએ તો દરેકે દરેક શેડ ઓફ કલરમાં અનંતાનંદ પુદ્ગલ પરમાણુ આવે છે કે નહીં? બસ એવી જ રીતે જો હવે હું નવું ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરું છું, ધ્યાન આપજો. આ અવિભાગ પ્રતિચ્છેદ આપણે શું જોયું? કે શક્તિના અંશને અવિભાગ પ્રતિચ્છેદ કહે છે, બરાબર? હવે આપણે વર્ગ કહીએ. વર્ગ એ શું છે? સમાન અવિભાગ પ્રતિચ્છેદોના ધારક પ્રત્યેક કર્મ પરમાણુને વર્ગ કહે છે. સમજો કે એવા શેડ્સ ઓફ પુદ્ગલ પરમાણુ કે જે બધા બ્લેક કલરવાળા છે, એવા પુદ્ગલ પરમાણુ જે બધા જ બ્લેક કલરવાળા છે. હવે અનંત કરતા આપણે કોઈ મેથમેટિકલ નંબર લઈએ તો ઇઝીલી સમજાય કે સપોઝ આખી દુનિયામાં 10,000 પરમાણુ છે, બરાબર? એ 10,000 માંથી 100 પરમાણુ બ્લેક શેડના છે, 100 પરમાણુ વ્હાઇટ શેડના છે અને વચમાંના એક એક ગ્રેના શેડના બધા 100 100 અઝ્યુમ કરો. વી આર અઝ્યુમિંગ સેમ નંબર ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી, બટ ઇટ કેન બી ડિફરન્ટ. ઇટ કેન બી 99 ફોર બ્લેક, 102 ફોર વ્હાઇટ અને બધા વચ્ચેના 95 97 25 35 200 આદિ ગમે તે હોઈ શકે, રાઈટ? ઓકે. હવે જે એક એક પરમાણુ કોઈ પણ આ 10,000 પરમાણુ છે એમાંથી કોઈ પણ એક પરમાણુને આપણે લઈએ તો એ એક પરમાણુમાં કોઈક તો કલરનો નંબર હશે ને, શેડ હશે ને, કે બ્લેક છે કે 5 શેડ્સ ઓફ વ્હાઇટ છે કે 10 શેડ્સ ઓફ વ્હાઇટ છે કે વ્હાઇટ છે, રાઈટ? કોઈ પણ એક પરમાણુની જેટલી પણ અવિભાગ શક્તિ છે એ એક પરમાણુને વર્ગ કહે છે. વન્સ અગેન, વન પરમાણુ ઇઝ ઇક્વલ ટુ વન વર્ગ. વન પરમાણુ ઇઝ ઇક્વલ ટુ વન વર્ગ. સી વેર આર વી કમિંગ એટ, લેટ મી જસ્ટ બ્રીફલી ઇન્ટ્રોડ્યુસ. આપણે વર્ગથી વર્ગણા સમજવાની કોશિશ કરશું અને વર્ગણાથી કારમાણ વર્ગણા સમજવાની કોશિશ કરશું, રાઈટ? આપણે જે કારમાણ વર્ગણા કહીએ છીએ, સો આઈ એમ ગોઈંગ ટુ ધ ફંડામેન્ટલ્સ ઓફ દેટ, રાઈટ? કે હાઉ ડીડ કારમાણ વર્ગણા કેમ ઇન ટુ પિક્ચર. તો જો આખા વિશ્વમાં જેટલા પરમાણુ છે એ પરમાણુમાં કોઈ પણ એક પરમાણુને વર્ગ કહેવાય છે અને વર્ગોના સમૂહને વર્ગણા કહે છે, રાઈટ? તો લેટ્સ ઇમેજિન કે બધા જ પરમાણુને આપણે વર્ટિકલી ઓર્ગેનાઇઝ કરીએ છીએ, વર્ટિકલી ઓર્ગેનાઇઝ કરીએ. જસ્ટ ફોર સેક ઓફ ઇમેજિનેશન તમે ઇમેજિન કરો કે જેટલા પણ બ્લેક પરમાણુ છે ને આખા વિશ્વના, એ બધા બ્લેકને નીચે રાખી દઈએ, બોટમ મોસ્ટ. એના પછી આપણે સેકન્ડ લેવલ શેનું બનાવીએ, વન શેડ ઓફ વ્હાઇટ પણ અધરવાઇઝ બ્લેક, એટલે વન શેડ ઓફ વ્હાઇટ અધરવાઇઝ ગ્રે. પછી સેકન્ડ લેવલ શેનું બનાવશું, ટુ શેડ્સ ઓફ વ્હાઇટ. થર્ડ લેવલ, થ્રી શેડ્સ ઓફ વ્હાઇટ. ફોર્થ લેવલ, ફોર શેડ્સ ઓફ વ્હાઇટ. એમ કરતા કરતા આપણે એક બિલ્ડિંગ આખું બનાવ્યું અને બિલ્ડિંગમાં જેટલા શેડ તમારા વ્હાઇટના છે ઈ ફ્લોર પર એ પરમાણુને ફિટ કરી દીધું. ખ્યાલ આવે છે? જેવી રીતના જો બ્લેક ઇઝ ઓન ગ્રાઉન્ડ ફ્લોર, વન શેડ ઓફ વ્હાઇટ ઇઝ ઓન ફર્સ્ટ ફ્લોર, ટુ શેડ ઓફ વ્હાઇટ ઓન સેકન્ડ ફ્લોર, થ્રી શેડ ઓફ વ્હાઇટ ઓન થર્ડ ફ્લોર. તો સપોઝ 54 શેડ્સ ઓફ વ્હાઇટ હોય તો કયા ફ્લોર પર જશે? 54th ફ્લોર પર જશે કે નહીં? રાઈટ? વેરી ક્લિયર? ઓકે, તો હવે આખા વિશ્વના જેટલા 10,000 પરમાણુ હતા એ બધાને તમે લો અને એમાં કેટલા શેડ્સ ઓફ વ્હાઇટ છે એ પ્રમાણે દરેક ફ્લોર પર એમને ઓર્ગેનાઇઝ કરી દો. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ? ફરીથી, આખા જે 10,000 પરમાણુ આપણે વિશ્વમાં અઝ્યુમ કર્યા હતા એમાંથી બ્લેકને ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકો, વ્હાઇટને ટોપ ફ્લોર પર મૂકો અને બાકીના જેટલા પણ શેડ્સ ઓફ વ્હાઇટ એમાં કલર હોય એને એ રિસ્પેક્ટિવ ફ્લોર પર મૂકતા જાઓ, બરાબર? હવે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ ઇઝ કોલ્ડ વર્ગ. ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ ઇઝ કોલ્ડ વર્ગ. હવે સેમ ફ્લોર પર, એટલે કે સેમ શેડ ઓફ કલર વાળા જેટલા પરમાણુનો સમૂહ હોય એને વર્ગણા કહે છે. સમજાય છે? સપોઝ તમે 38th ફ્લોર લો, 38th ફ્લોર પર બધા 38th શેડ વાળા વ્હાઇટ વાળા પરમાણુ હશે કે નહીં? સમજો, એવા 38 શેડ ઓફ વ્હાઇટ વાળા પરમાણુ 500 પરમાણુ છે. લેટ્સ ઇમેજિન, તો એ 500 ના સમૂહને વર્ગણા કહે છે. સમાન અવિભાગ પ્રતિચ્છેદ વાળા વર્ગના સમૂહને વર્ગણા કહે છે. ખ્યાલ આવ્યો? દરેકે દરેક પરમાણુને વર્ગ કહે છે. એ વર્ગના કંઈક તો અવિભાગ પ્રતિચ્છેદ હશે ને, તો એને જે જે સમાન વર્ગવાળા છે એને ઓર્ગેનાઇઝ કરો અને સમાન વર્ગના સમૂહને વર્ગણા કહે છે. ખ્યાલ આવ્યો? આ તો આપણે એક્ઝામ્પલમાં જોયું. હવે તમે રિયાલિટીમાં એને અઝ્યુમ કરો. જો રિયાલિટીમાં કેવી રીતના અઝ્યુમ કરશો? યુ હેવ ટુ મેક અ મેટ્રિક્સ ઓફ સો મેની ડિફરન્ટ પ્રોપર્ટીઝ. જેવી રીતના પૂદગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણો છે, ગંધ એમાં સુગંધ અને દુર્ગંધ, તો સુગંધ અને દુર્ગંધનું આખું સ્પેક્ટ્રમ લો. વર્ણ, તો વર્ણમાં 5 ફંડામેન્ટલ કલર્સ, રેડ, યલો, ગ્રીન, બ્લેક અને વ્હાઇટ. અને એ 5માં એનું આખું જે મેટ્રિક્સ બને ને, ફ્રોમ મિનિમલ ટુ મેક્સિમમ, 5 ડાયમેન્શનલ મેટ્રિક્સ, એને આખા અવિભાગ પ્રતિચ્છેદથી પરમાણુને ઓર્ગેનાઇઝ કરો. ખ્યાલ આવે છે? રસ, તો રસમાં 5 ડિફરન્ટ ટેસ્ટ છે ને, કડવો, તીખો, ગળ્યો, તુરો અને ખારો એ પાંચ ટેસ્ટ પ્રમાણે ફાઈવ ડાયમેન્શનલ મેટ્રિક્સ ઓર્ગેનાઇઝ કરીને પરમાણુને ઓર્ગેનાઇઝ કરો. ખ્યાલ આવે છે કે નહીં? તો વિશ્વના જે અનંતાનંત પરમાણુ છે એ અનંતાનંત પરમાણુને જ્યારે આવી રીતના વર્ટિકલ ઇન્ક્રીઝિંગ અવિભાગ પ્રતિચ્છેદના ઓર્ડરમાં એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો વિશ્વમાં ટોટલ 23 જાતની વર્ગણાઓ બને છે. હવે આ તમે ઇમેજિન નહીં કરી શકો બીકોઝ ઇટ ગેટ સો કોમ્પ્લેક્સ, અને અનંતની જ્યાં વાત આવે તો આપણું ઇમેજિનેશન ત્યાં જઈને ફેલ થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ 23 વર્ગણાઓ થાય છે. જેવી રીતના આપણે 10,000 પરમાણુઓ વ્હાઇટ અને બ્લેક વચ્ચે ઇમેજિન કર્યા હતા અને એને ઇન્ક્રીઝિંગ ફ્લોર પર ઓર્ગેનાઇઝ કર્યા, એવી રીતના આટલા જુદા જુદા બધા પેરામીટર્સ તમે લો ઉદગલ પરમાણુના, સ્પર્શ રસ ગંધ આદિ બધા જ, અને એને ઇન્ક્રીઝિંગ અવિભાગ પ્રતિચ્છેદ પ્રમાણે ઓર્ગેનાઇઝ કરો તો જે બોટમ મોસ્ટ ફ્લોર વાળા છે એ બધા બોટમ મોસ્ટ વર્ગણા છે, પછી ફર્સ્ટ ફ્લોર વાળી વર્ગણા, સેકન્ડ ફ્લોર વાળી વર્ગણા, થર્ડ ફ્લોર વાળી વર્ગણા, ફોર્થ ફ્લોર વાળી વર્ગણા. ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધાને વર્ગણાઓ કહેવાય છે. આ વર્ગણાઓથી સ્પર્ધક બને છે. એ સ્પર્ધકમાં આપણે નહીં જઈએ, અધરવાઇઝ ઇટ ગેટ્સ વેરી કન્ફ્યુઝિંગ ફોર નાવ, રાઈટ? અત્યારના વર્ગણાઓને જ સમજો. તો વર્ગ, વર્ગ એટલે સમાન અવિભાગ પ્રતિચ્છેદ વાળા પરમાણુઓ, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુને વર્ગ કહેવાય. હવે જેટલા પણ સેમ અવિભાગ પ્રતિચ્છેદ વાળા પરમાણુઓ છે એને કમ્બાઈન કરીને વર્ગણાઓ બનાવી, તો એવી વર્ગણાઓ આ વિશ્વમાં 23 જુદી જુદી વર્ગણાઓ છે. 23 જુદી જુદી વર્ગણાઓ એટલે 23 જ ફ્લોર છે એમ નહીં, પણ જેવી રીતના પહેલાથી 10મા ફ્લોર સુધી એક ટાઈપ ઓફ વર્ગણા એમ, સેકન્ડ 11માંથી 20મા ફ્લોર સુધી સેકન્ડ ટાઈપ ઓફ વર્ગણા એમ તમે સમજજો. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે જોયું કે બ્લેક અને વ્હાઇટ કલરની વચ્ચે જે ગ્રેડેશન હોઈ શકે ગ્રેના, દેટ કેન બી અનંત ગ્રેડેશન ને, અનંત ટાઈપના અવિભાગ પ્રતિચ્છેદો હોઈ શકે. તો એ જે વર્ગણાઓ બને છે આ 23 ઇઝ અ બિગર કેટેગરી ઓફ ક્લાસિફિકેશન, પણ એક એક વર્ગણાની અંદર અનંત અનંત વર્ગણાઓના સમૂહ હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ થોડું કોમ્પ્લેક્સ થાય પણ તમે ઇમેજિન કરવાની કોશિશ કરજો. હવે આપણે સિમ્પલફાઈ કરીએ. આ જે 23 વર્ગણાઓ છે એ ઇન્ક્રીઝિંગ અવિભાગ પ્રતિચ્છેદના પ્રમાણમાં હોય છે, બરાબર? આ તો સમજાયું ને? ઇન્ક્રીઝિંગ અવિભાગ પ્રતિચ્છેદના પ્રમાણમાં વર્ગણાઓના સમૂહ હોય છે. આ 23 વર્ગણાઓમાંથી જીવ સાથે ફક્ત 5 વર્ગણાઓના જ પૂદગલ પરમાણુઓ બંધાય છે. બાકીની જે 17 વર્ગણાઓના પૂદગલ પરમાણુઓ છે, 18, એ જીવ સાથે ક્યારે બંધાતા જ નથી, એ તો વિશ્વમાં ફ્રીલી ફ્લોટ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ 5 કઈ કઈ વર્ગણાઓ છે ઇન ધ ઇન્ક્રીઝિંગ અવિભાગ પ્રતિચ્છેદ? આ 5ના ઓર્ડર કેવી રીતના આવ્યો જો, આહાર વર્ગણા, ભાષા વર્ગણા, એક મિનિટ હું તમને ઓર્ડર વાઇઝ જ કહું. જો મારી પાસે 23ના નામ પણ છે તમારે સાંભળવા હોય તો, પણ વી વિલ નોટ ગેટ ઇન ટુ ધેટ, હું તમને ખાલી એક બે નામ જ કહું છું. જો અણુવર્ગણા, બોટમ મોસ્ટ અણુવર્ગણા એટલે ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ, અણુવર્ગણા, સંખ્યાત અણુવર્ગણા, અસંખ્યાત અણુવર્ગણા, અનંત અણુવર્ગણા, બરાબર? એના પછી આવશે આહાર વર્ગણા. આહાર વર્ગણા તો સાંભળ્યું હશે ને? પછી આહાર વર્ગણા, પછી ધેન ધેર ઇઝ સમ ગેપ, પછી તેજસ વર્ગણા, ધેન ધેર ઇઝ સમ ગેપ, ભાષા વર્ગણા, ધેન ધેર ઇઝ ગેપ, મનોવર્ગણા, ધેન ગેપ, અને કારમાણ વર્ગણા. ખ્યાલ આવ્યો કે? 23 માંથી જે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપણે જઈએ તો આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાણ વર્ગણા. આ બધી વર્ગણાઓ શું છે? એ વર્ગણાઓ અવિભાગ પ્રતિચ્છેદ એટલે કે પરમાણુના ભાવોની શક્તિ એના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં એ ઓર્ગેનાઇઝ કરેલી છે. વોટ ડઝ ઇટ મીન? કે જે આહાર વર્ગણાના પરમાણુઓ છે એ પરમાણુઓના જે અવિભાગ પ્રતિચ્છેદના ભાવો છે, ધોઝ આર ડિફરન્ટ ટાઈપ ઓફ ભાવ. અને કારમાણ વર્ગણાના જે અવિભાગ પ્રતિચ્છેદના ભાવ છે, ધોઝ આર ડિફરન્ટ ટાઈપ ઓફ ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? સી, ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ ઇન ડિફરન્ટ પર્યાય, જેવી રીતના જીવની પર્યાય બદલાય છે ને, એવી રીતના પૂતગલની પર્યાય પણ નિરંતર બદલાય છે. તો જ્યારે પૂતગલની પર્યાય બદલાય ત્યારે એના અવિભાગ પ્રતિચ્છેદ પણ બદલાઈ શકે છે, અને ઇટ કેન જમ્પ ફ્રોમ આહાર વર્ગણા ટુ દ્રવ્ય કારમાણ વર્ગણા. ખ્યાલ આવે છે કે નહીં? પણ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જે વિશ્વના અનંત પૂતગલો છે એને આપણે જો અવિભાગથી ઓર્ગેનાઇઝ કરીએ તો આવી રીતના 5 વર્ગણાઓ બને છે, સોરી 23 વર્ગણાઓ બને છે, એમાંથી 5 વર્ગણા જીવ સાથે બંધાય છે. રાઈટ? કઈ વર્ગણાઓ છે? આહાર વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા અને કારમાણ વર્ગણા. આ આહાર વર્ગણાથી શું બને છે? આ જીવનું શરીર છે ને, મનુષ્ય અને તિરિયંશના ઔદારિક શરીર, દેવ અને નારકીના વૈકરીક શરીર અને મુનિરાજના આહારક શરીર. હવે મુનિરાજનું એક સ્પેશિયલ શરીર હોય, અમુક જે રૂદ્ધિધારી મુનિરાજ હોય ને એને આવી રીતના માથામાંથી અથવા ખભામાંથી નીકળે અને સમોશરણ આદિના દર્શન કરીને અંતર્મુહૂર્તમાં આવીને પાછું ડિસઅપિયર થઈ જાય, એને આહારક શરીર કહેવાય. એ અમુક સ્પેશિયલ રૂદ્ધિધારી મુનિરાજને જ હોય છે. ખ્યાલ આવ્યો? આ 3 શરીરો આહાર વર્ગણાથી બને છે. પછી તેજસ વર્ગણાથી શું બને? કે આ તેજસ શરીર હોય ને આપણી સાથે, અહીંયા જીવ સાથે એક તેજસ શરીર છે, એ તેજસ શરીરને કારણે આપણા અહીંયા તેજ આમ મોઢામાં કાંતિ લાગે. જેવી રીતે ઇફ યુ કમ્પેર અ લિવિંગ પર્સન અને ડેડ બોડી, તો ડેડ બોડી વિલ અપીયર પેલ, આમ થોડું ડલ જેવું લાગે, વેર એઝ અ લિવિંગ પર્સન હેઝ અ ગ્લો, હેઝ અ બ્રાઇટનેસ. તો એ તેજસ શરીરને કારણે છે. પછી ભાષા વર્ગણા, ભાષા વર્ગણાથી આ વાણી બને છે. આજે આપણે બોલીએ છીએ ને, એ બોલીએ છીએ તો વોકલ કોર્ડમાંથી અવાજ નીકળે ને, એ અવાજ જે બને છે એ ભાષા વર્ગણાના પાર્ટિકલ્સ છે, એ પૂતગલ પરમાણુઓ છે. ખ્યાલ આવ્યો? પછી 4th ઇઝ મનોવર્ગણા. મનોવર્ગણાથી આ દરેક જીવમાં, દરેક પંચેન્દ્રિય જીવમાં, સંઘની જીવ જે હોય ને એને અહીંયા એક દ્રવ્ય મન હોય, અહીંયા મનુષ્યમાં અહીંયા આ એરિયામાં હોય, પણ ઇટ ઇઝ સો ફાઇન પાર્ટિકલ્સ કે આપણે ઓપન હાર્ટ સર્જરી કરીએ તો કંઈ દેખાય નહીં, કંઈ મળે નહીં, હાથમાં ના આવે. દીઝ આર વેરી ફાઇન પાર્ટિકલ્સ. તો એને દ્રવ્ય મન કહેવાય છે. એ મન મનોવર્ગણાથી બને છે. નોર્મલ આહાર વર્ગણાથી મન ન બની શકે. ખ્યાલ આવ્યો કે નહીં? અને ફાઇનલ વન જે લાસ્ટ છે એને કારમાણ વર્ગણા કહેવાય છે. જે કારમાણ વર્ગણાની ચર્ચા જયતીબેન આટલા વખતથી કરે છે એ આ કારમાણ વર્ગણા છે. એ કારમાણ વર્ગણાથી કર્મ પરમાણુઓ બને છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આજે આપણે આટલું બધું ફંડામેન્ટલ ચર્ચા આપણે શું કરી? કારમાણ વર્ગણા એ એક જાતની વર્ગણા છે, જે એક કેટેગરી ઓફ વર્ગણા છે, જેમાં અનંત વર્ગણાઓનો સમૂહ છે. એ વર્ગણાઓ અમુક પર્ટિક્યુલર વર્ગ એટલે અમુક પર્ટિક્યુલર પરમાણુઓથી બનેલી છે, અને એ પર્ટિક્યુલર પરમાણુઓમાં અમુક પર્ટિક્યુલર અવિભાગ પ્રતિચ્છેદના સમૂહ હોય છે. રાઈટ? સો આઈ હોપ યુ ગેટિંગ ધ ફંડામેન્ટલ્સ ટુડે. જે પૂતગલ પરમાણુઓ વર્તમાનમાં કારમાણ વર્ગણાથી કર્મરૂપે પરિણમવામાં સમર્થ છે, એ જ પૂતગલ પરમાણુ વર્તમાનમાં આ બોડીના ફોર્મમાં બની શકતા નથી. કેમકે આ બોડી આહાર વર્ગણાથી બને છે અને પૂતગલ પરમાણુ કારમાણ વર્ગણાથી બને છે. રાઈટ? ઇન ફ્યુચર એ કારમાણ વર્ગણાના પરમાણુ કેન કન્વર્ટ અને ગેટ ઇન ટુ આહાર વર્ગણા, ઇટ ઇઝ પોસિબલ, અને એનાથી પછી આ શરીર બની શકે, પણ નોટ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે જે આ વિશ્વમાં પૂતગલ પરમાણુઓ છે, તો તે પૂતગલ પરમાણુ, સમબડી કેન હેવ મિસકન્સેપ્શન કે પૂતગલ પરમાણુમાં ચોઇસ છે કે આ શરીરમાં જોડાઈ જાય અથવા કર્મરૂપે બની જાય. તો ના, At one particular time, that putgal can either only become sharir or it can become karma. It cannot become both. સમજાય છે? તો જે આઠ કર્મના પરમાણુઓ છે, એ આઠ કર્મના પરમાણુઓ કારમાણ વર્ગણાથી બને છે. એ કારમાણ વર્ગણા જે વિશ્વમાં છે, એ વર્ગણા જ્યારે જીવના પ્રદેશો સાથે જોડાય, એટલે કે જીવના એક ક્ષેત્રમાં આવીને બંધાય છે, તો એને કર્મ કહેવાય છે. ખ્યાલ આવે છે? જો આપણે અહીંયા એક એક ક્વેશ્ચન હજી આપણે છે એ જરા જોઈએ. સ્પર્ધક ને આપણે જવા દઈશ. ઓકે, તો તમને આપણે આજે કેટલા ક્વેશ્ચન જોયા? આપણે ત્રણ ક્વેશ્ચન જોયા, વર્ગ, વર્ગણા અને અવિભાગ પ્રતિચ્છેદ. ખ્યાલ આવે? અવિભાગ પ્રતિચ્છેદ એટલે શું છે? કોઈપણ પૂતગલની અથવા કોઈપણ જીવની જે ગુણ હોય ને, એ ગુણની શક્તિ પર્યાયમાં જેટલી પ્રગટ થાય, એ શક્તિને માપવાનું સાધન, એ શક્તિને માપવાનું યુનિટ, તેને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. તો જે કારમાણ વર્ગણા છે, એ કારમાણ વર્ગણા એક પૂતગલ છે. એ પૂતગલ પરમાણુને કહેવાય વર્ગ, અને પૂતગલ પરમાણુ એટલે કે વર્ગની જે શક્તિ છે, એ શક્તિ જે એટલા અવિભાગ પ્રતિચ્છેદ છે, એટલા અવિભાગ પ્રતિચ્છેદોનો સમૂહ, તેને કહેવાય વર્ગણા. એવી જાતની વર્ગણા જેનાથી કર્મ પૂતગલ બની શકે, કર્મ પરમાણુ બની શકે, તેને કહેવાય કારમાણ વર્ગણા. એવી જાતની વર્ગણા કે જેનાથી આ શરીર બની શકે, તો એને કહેવાય આહાર વર્ગણા. એવી જાતની વર્ગણા કે જેનાથી ભાષા બની શકે, તો એને કહેવાય ભાષા વર્ગણા. ખ્યાલ આવ્યો? તો આજે દ્રવ્ય કર્મનું આપણે ચેપ્ટર ચાલે છે, એ દ્રવ્ય કર્મ આ જાતના કારમાણ વર્ગણાના પરમાણુથી બનેલું હોય છે. જો એ જાતની આપણે આજે ચર્ચા કરી, આ આપણો આટલો વિશેષ ટોપિક અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ક્લાસથી જયતીબેન વિલ કન્ટિન્યુ, જે આઠ કર્મનું સ્વરૂપ એ લેતા હતા, એ ત્યાંથી આગળ કન્ટિન્યુ કરશે. જીનવાણી સ્તુતિ લઈએ છે. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય હો.